તારીખ 18/12/1991 શ્રી મદરાજ ચંદ્ર પત્રાંક 722, 723 અને 724 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 334
માતુશ્રીને શરીરે તાવ આવ્યો હતો. નડિયાથી સોમવારે રવાના થવાનું અને બુધવારે બપોરે અત્રે આવું છું. નડિયાથી સોમવારે સમાચાર મોકલ્યા છે, મંગળવારે રવાના થયા છે, બુધવારે પહોંચ્યા છે. બસ 6-8 કલાકમાં તો એમના માતુશ્રીને તાવ આવ્યો છે, શરીરે તાવ આવ્યો છે, દેહને આત્મા છે એટલે શરીરે તાવ આવ્યો છે. એવી રીતે આવ્યો છે અને કેટલાક વખત થયા એ વવાણીયાને આવે તો સારું, આવે તો સારું એવી માતુશ્રીની પણ ઈચ્છા હતી એટલે બુધવારે આવ્યા છે, શનિવારે આ પત્ર લીધો છે. અષાઢ આયુર્વેદનો પ્રસંગ છે. મુક્ષુજીને અષાઢ આયુર્વેદની થાય તો એની ભૂમિકામાં એને કેવા પરિણામ હોય, કેવા પરિણામ થઈ જે આવે એ વિશે લીધો છે. શરીરને વિશે વેદનીયનું અશાતાપણે પરિણામ થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી કે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલા સ્ત્રી પુત્રાદી તેના પ્રત્યેનો મોહ વિચારવાનો પુરુષો છોડી દે છે અથવા તે મોહને મંદ કરવામાં શરીરમાં અશાતાનો ઉદય આવે તો પણ દર્શન મોહને તોડવો અથવા દર્શન મોહને ઘટાડવો એવો પ્રયત્ન મુક્ષજીવ કરે છે. શરીરને વિષય વેદનીઓનો અશાતાપણે પરિણામ એટલે કે આત્માને વિશે વેદનીયનો પરિણામ થતો નથી. વેદનીયની પ્રકૃતિ છે એ જળ પ્રકૃતિ છે અને એના ઉદય કાળે નિમિત્ત નૈમિત્તિક સંબંધે શરીરની અંદર અસ્વસ્થ પણ રોગાદી ઉપસ્થિતિ થાય છે અથવા વેદના થાય છે. અને શરીરના પરમાણુ પણ ભિન્ન પરમાણુ છે. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. દૃષ્ટાંત આપતા પુણ્યનો ઉદય હોય તો માણસ વેપારની અંદર નફો બધો તે નફો થાય. તો એ ભૂમિના પરમાણુ જે કર્મની પ્રકૃતિમાં ઉદયમાં આવ્યા એ પરમાણુ ભિન્ન છે, અને રૂપિયાનું આવવું થયું એ પરમાણુ
ભિન્ન.
બે વચ્ચે સંબંધ એમ શરીરને વિશે વેદનીયનું અસાતાપણે પરિણામ થયું હોય, એટલે શરીરમાં અસાતા થયું હોય, આત્મામાં અસાતાનો અસાતા વેદનીનું પરિણામ નથી એમ કહે છે. પછી પોતે વેદનાને વેદે ત્યારે એને ભાવે અસાતા વેદાય છે એમ કહેવાય છે. પણ ઉદગળના પરમાણુની અવસ્થાની ઉપાધિ પોતે ગ્રહણ કરે તો અને ત્યારે નહીતર નહીં. આત્માને અસાતા થઈ શકતે
નથી,
શરીરને અસાતા થાય છે, આત્માને અસાતા થઈ શકતી નથી. અસાતાથી પર્યાય કોને? શરીરની પરમાણુની પર્યાય, અજીવની પર્યાય છે એ, જીવની પર્યાય નથી કેવું નથી છે. જ્ઞાન અવસ્થામાં અસાતા વેદાય એટલે મને અસાતા થાય છે એમ જ સીધો અનુભવ થાય છે. એટલે કે અજીવની પર્યાય પોતાને થઈ છે એવો એને અનુભવ થાય છે. વસ્તુ સ્થિતિ નથી
નથી.
તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને જીવની પર્યાયને અજીવની પર્યાય ભિન્ન ભિન્ન છે એમ સમજવું થાય છે. પણ અસાતા થાય ત્યારે મને અસાતા થઈ એ સમજણથી વિપરીત અનુભવ, સમજણ વિપરીત અનુભવ વિપરીત, પરસ્પર એકબીજા વિપરીત છે, મેળ નથી. એ વખતે શરીરથી ભિન્ન પણ જેને અસાતાનું જ્ઞાન થાય છે એ જ્ઞાનની સત્તામાં અસાતાના અસાતાની શરીરની પર્યાય નથી. આત્માને શરીરની અસાતા પર્યાયનું પરપ્રકાશકપણામાં જ્ઞાન થાય છે. માત્ર જ્ઞાન થાય છે એવો જ્ઞાનનો અનુભવ કરવાને બદલે પોતે તો જ્ઞાનનો જ અનુભવ કરી શકે છે, બીજાનો કરી શકતો નથી. મને અસાતા થઈ છે એવો મિથ્યા અનુભવ કરે છે, એ મિથ્યા છે, સાચો નથી, ખોટો અનુભવ કરે છે, જૂઠો અનુભવ કરે છે. એટલે એમ જ લીધું છે કે શરીરને વિશે વેદનીયનું અસાતાપણે પરિણામ નથી. વેદનીયનું પરિણામ નિરંતર ચાલુ છે, કાં સાતાપણે અથવા
અસાતાપણે.
એ શરીરમાં ચાલુ જ રહીએ છે, કાં સાતાપણે ચાલુ રહીએ, કાં
અસાતાપણે
ચાલુ રહીએ. તો જ્યારે અસાતાપણે ચાલુ થાય, સાતા મતેને અસાતા શરીરમાં થાય, ત્યારે તે વખતે તે શરીરનો વિપરિણામી સ્વભાવ છે. એ શરીરનો પણ સ્વભાવ પરિણામ નથી. તંદુરસ્ત રહેવું, સાતાપણે રહેવું એ શરીરનો સ્વાભાવિક ધર્મ છે. અસાતા થવું તે શરીરનો ધર્મ નથી, તે અધર્મ છે. શરીરનો પણ વિપરિણામ છે, વિરુદ્ધ પરિણામ છે, અથવા શરીરનો તે અધર્મ છે. એ શરીરનો વિપરિણામ સ્વભાવ વિચારીને, વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીરમાં પોતાપણાનો ભાવ છે તે મૂળ ભાવ છે. મૂળ એટલે શું? મને અસાતાથી તે મોહ છે, મને વેદનાથી તે મોહ છે. શરીર પ્રત્યેનો મોહ એટલે પોતાપણાનું પરિણામ, અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલા સ્ત્રી પુત્રાદિ છે કે એ શરીરના સંબંધ વાળા છે, આત્માના સંબંધ વાળા સ્ત્રી પુત્રા દેહ હાલ તો માતુશ્રી ને આવ્યો છે, પણ સુભાગભાઈ ને પત્ર લખ્યો છે ને. કોઈ પણ મુમુક્ષુને પણ અથાતા દુઃખને તો ઉદયકાળે આવવાની છે. ત્યારે મુમુક્ષુ જીવે શું વિચારવું? વિચારમાન જીવ એટલે મુમુક્ષુ જીવ, અને મુમુક્ષુ જીવ એટલે વિચારમાન જીવ. કોઈ પણ ઉદયના કાળમાં જીવ પોતાના હિતનું લક્ષ્ય રાખે અને વિચારે, એને વિચારમાન જીવ કહેવામાં આવે છે. આ વિચારમાન જીવનું કોઈ પણ ઉદયના કાળમાં આ પ્રકારે વિચારમાની પરિણામની કાર્ય પદ્ધતિ છે. શરીર અને શરીર પ્રત્યે અને શરીરના સંબંધે પ્રાપ્ત થયેલા સ્ત્રી પુત્રાદી પ્રત્યે એટલે કુટુંબીઓ પ્રત્યે આદિમાં બધા બીજા પણ આવી ગયા છે, સ્ત્રીને પુત્ર નજીકના છે, એ બધા પ્રત્યેનો મોહ વિચારમાન પુરુષો છોડી દે છે. આ શરીર જ્યારે સ્વતંત્રપણે ઈચ્છા ન હોય એ રીતે પરિણમે છે, તો શરીરનું મમત્વ છોડવાનું છે. તો શરીરના જે સંબંધીઓ છે એનું મમત્વ રાખવાનો તો પ્રશ્ન ઊભો થતો નથી. મારા પણ કહો, પોતા પણ કહો, એ સ્ત્રી પુત્રાદી પ્રત્યે પણ પોતાપણું ક્યાં તો છોડી દે છે, ન છૂટે તો તેવા પરિણામનો રસમંદ થાય, મોહનો અનુભાગ મટે, દર્શન મોહનો અનુભાગ મટે એવા પ્રયત્નમાં પ્રવર્તે છે, એવો પ્રયત્ન કરે છે, એવો અંદરની અંદર પ્રયાસ કરે છે, અભ્યાસ કરે છે. આ મુમુક્ષુ જીવની યથાર્થ ભૂમિકા છે. વેદનાનો અસાતા વેદનીનો ઉદય આવે ત્યારે સાતા વેદનીમાં તો યાદ એ નહીં આવે આત્મા, કેમ કે સાતા રહેતી હોય ત્યારે એને તો એવી નોર્મલ પરિસ્થિતિ લાગે છે કે જાણે મને કાંઈ છે જ નહીં, શરીરને હું એક છું કે જુદા છું એનો પ્રયોગ કરવાનો સામાન્ય સાધારણ પરિસ્થિતિમાં તો નથી. પણ જે જીવને વિજ્ઞાનનો પ્રયોગ કરવો છે એ અસાધારણ પરિસ્થિતિ અશાતા આદિની ઉત્પન્ન થાય ત્યારે એને સીધો જ ખ્યાલ આવે છે. ત્યારે આ સમય જાય છે પણ આ અશાતા જોઈ, જો આત્મામાં આત્માપણું કરવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે, એટલે કે મોહને મંદ કરવો કે છોડવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે, તો જીવને પારાવાર દુઃખ થશે, દુઃખી અત્યારે થશે ને ભવિષ્યમાં ઘણો દુઃખી થશે, એવી પરિસ્થિતિનો અંદાજ વિચારવાન જીવને હોય છે. જે જીવ માત્ર આજનો જ વિચાર કરે છે કે અત્યારે તો મને વાંધો નથી ને, એ જીવ વિચારવાન નથી, એ ટૂંકી દ્રષ્ટિવાળો જીવ છે. અહીંયા તો દીર્ઘ દ્રષ્ટિથી જે હિત હિતને વિચારી શકે છે એવા જીવને જાતે મુક્ત કરી દે. એટલે આ પ્રકારે અશાતાના ઉદયમાં પુરુષાર્થમાં તત્પર થવું, ભેદ જ્ઞાનના પ્રયત્નમાં ઉદ્યમવંત થવું એ મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. એ રીતે મુમુક્ષુતા પ્રાપ્ત હોય છે, એ રીતે મુમુક્ષુતા વૃદ્ધિગત થાય છે, અને એ પ્રયત્નથી સફળ થતા આગળ જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એ વિશેષપણે વિચારવા યોગ્ય છે. અને મૂક્યું છે એ તો કારક એકમે લખીને, આસો વડે તમે લખીને મોકલી દીધું છે, એક જ દિવસે લખીને છે. વીસ પચીસ દિવસ થયા છે, ફરીને એની યાદી આપી છે કે વિશેષપણે વિચારવા યોગ્ય છે. ઉપર ઉપરથી માત્ર શબ્દાર્થો કરીને સામાન્ય શબ્દનો અર્થ, આ ગાથાનો આવો અર્થ થાય છે, સમજાય એવો અર્થ થાય છે, હવે આ ગાથાનો અર્થ બરાબર સમજાય છે એમ ઉપર ઉપરથી વિચારીને મૂકી દેતા નથી. વિશેષ વિચારવા યોગ્ય છે, જ્ઞાનથી વિચારવા યોગ્ય છે, અચળ વગેરેને દેખાય એ સાતસો ને બાવીસ, સાતસો ને ત્રેવીસ ધારસીભાઈએ મોરબી પત્ર લખેલો છે. ધારસીભાઈ અને નવલચંદ ડોસાભાઈ બે જણના ઘણા પોસ્ટકાર્ડ મળે છે, એમને લગભગ પોસ્ટકાર્ડ જ લખ્યા છે, ઘણા પોસ્ટકાર્ડ મળે છે. આપણે ઈડરમાં પણ એમના હસ્તલિખિત પોસ્ટકાર્ડો જોયા હતા. અહીંયા પણ માર્ગદર્શન આપ્યું છે, લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ ગમે નહીં તથા તેમાંથી અંતર્વૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ લક્ષ્યભેદ ન થઈ શકે એમાં સંશય નથી. જીવને અજાણપણે પણ જાણે અજાણે બંને રીતે આ એક મહત્વની ભૂલ થાય છે કે એ લોકોને મહત્તા આપે છે, જ્ઞાનીને મહત્તા આપતા નથી. સમાજનું આમ થશે ને સમાજમાં આમ થશે ને લોકોમાં આમ થશે, લોકની એટલી મહત્તા આપે છે કે જ્ઞાનીની એટલી મહત્તા આપતા નથી. કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિ શું છે એ લક્ષ્યગત થઈ નથી. તો મહત્વનો વિષય લીધો છે. એવી લોક અને સમાજની મહત્વવાળી દ્રષ્ટિ જ્યાં સુધી આ જીવ વમી ન નાખે અને વોમિટ કરી ન નાખે એમ કે છે. તળિયેથી સાફ કરવાની વાત છે. પરિણામ તો એમ આવવું જોઈએ કે લોકોને મારે કાંઈ સંબંધ નથી, મારે સંબંધ મારા આત્મહિત સાથે છે, મારા આત્માના અહિત સાથે છે. કેમ પ્રવર્તું તો મારું આત્મહિત થાય અને કેમ પ્રવર્તું તો મારું આત્માનું અહિત થાય, આટલું જ મારા વિચારમાં. લોકો લોકોનું જાણે, સમાજ સમાજમાં ઘરે રહ્યો. માણસ કેવું વિચારી રહ્યો છે કે જાજા ભેગા થાય એટલે શાસન, ટોળું એટલે શાસન, ટોળું એટલે શાસન નથી. જ્યાં ભાવજીન શાસન છે ત્યાં દ્રવ્યજીન શાસન છે. ભાવે અને દ્રવ્ય બે પ્રકારે જીન શાસનનો ગ્રંથ તો ઉચ્ચાર છે. જ્યાં ભાવ હોય ત્યાં દ્રવ્ય હોય, જ્યાં ભાવ ન હોય ત્યાં દ્રવ્યનો સવાલ ઉપસ્થિત થતો નથી. એટલે સમય સારની પંદર ગાથામાં ભગવાન કિંકુંડ આચાર્ય દેવે સ્વાનુભૂતિને ભાવજીન શાસન અથવા સમસ્ત જીન શાસન, આ સમસ્ત આખું જીન શાસન જ અહીંયા
આવી ગયું,
એ વિના જીન શાસન નથી. કહેવાય ભલે નામ માત્ર હોય ભલે, પણ ખરેખર જીન શાસન અન્યમત થઈ જાય છે. ખરેખર તો પર સમય થઈ જાય છે. હવે સંસારનો પર્યાય મુંડાહા પરસમયા,
પરસમય
એવો શબ્દ લીધો છે.
પરમત છે,
પરમત લઈ લીધો. નહીંતર અનાદિથી પર્યાયમાં મુંડ છે અને તે અગ્રહિત મિથ્યા છે, ગ્રહિત નથી. શું
અગ્રહિત?
પર્યાય મૂંઢપણું, પર્યાય દ્રષ્ટિપણું અનાદેશી છે ને તે અગ્રહિત છે, પણ આચાર્ય મહારાજે એને પર સમયમાં નાખ્યા છે. અહીંયા તો એ બુદ્ધિપૂર્વક સમજવા બેઠો છે ને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં, તો ત્યાં બુદ્ધિપૂર્વક ને ભૂલ થાય એટલે પર્સનલ એમાં જાય. કેમ કે એ સ્વાનુભૂતિને નહીં સ્વીકારે, પર સમય છે એ સ્વસમયમાં સ્વાનુભૂતિનો સ્વીકાર છે, પર સમયમાં સ્વાનુભૂતિનો સ્વીકાર નથી. શ્વેતાંબરાદિમાં કેમ પર સમય કહ્યું કે સ્વાનુભૂતિનો વિષય ગયો ક્યાંથી? સ્વાનુભૂતિથી ધર્મ થાય છે એ વિષય ત્યાં નાશ થઈ ગયો. શું કે છે દાર્શિભાઈને, ભલે દાર્શિભાઈને પુરસ્કાર લેખો પણ મુમુક્ષુ એવા વિચારવા લાગે છે કે લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ બને નહીં, લોકોની મહત્તા સમાજની મહત્તા જ્યાં સુધી વમન કરવામાં ન આવે, અથવા એ મારો સમાજ છે એ અમારો સમાજ છે, એ અમારો સંપ્રદાય છે, અમારા વાળા છે, અમારા પક્ષવાળા છે, અમારા ગુરુદેવ વાળા છે, અમારા ફલાણા વાળા છે, એમ વાળા જે આવે છે એ બધી લોક દ્રષ્ટિમાં અંતરવૃત્તિ છે. અંતરવૃત્તિ શું એટલે? મમત્વની વૃત્તિ છે. અંતરથી એને મમત્વની વૃત્તિ છે. એ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મા લક્ષ્યગત ન થઈ શકે. જ્ઞાનીની દ્રષ્ટિ જે આત્મદ્રષ્ટિ છે અથવા આત્માને મુખ્ય રાખવાની જે દ્રષ્ટિ છે અને આત્મા સિવાય બધું જ ગૌણ કરવાની જે દ્રષ્ટિ છે એની શું કિંમત છે એ કિંમત સમજવામાં ન આવે, એ કિંમત સમજાય નહીં એમ કહેવાય. અને એ નિશંક વાત છે. કેમ કે બંને દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ છે. લોક દ્રષ્ટિની મહત્તામાં આત્મદ્રષ્ટિની ગૌણતા છે, એની કિંમત ના આવે આત્માના હિત અહિતની, અને આત્માનું હિત અહિત કરનારને લોક દ્રષ્ટિની મુખ્યતા ના રહે. આ નિયમ છે. ગુરુદેવ મુનિરાજના દ્રષ્ટાંતે એ વાત કરતા કે જો દિગંબર મુનિઓના પ્રથમ જુઓ સમાજમાં સમતુલા રહેશે કે નહીં એની દરકાર કરી
નથી.
એનો અર્થ શું થાય છે? એમ ગુરુદેવ શા માટે કહે છે કે ભાઈ આ પરમ સત્ય એવું છે કે સમાજને સમતુલા જોવા જાય તો એ સત્યને નહીં જાળવી શકે, સત્યને ખોઈ દેવું પડશે, અને સત્યને ગ્રહણ કરવા જાય તો એને સમાજની ઉપેક્ષા કરીને એ દ્રષ્ટિ વમીને કડક શબ્દ વાપરો એ દ્રષ્ટિ વમી નાખીને એ આત્માનું હિત સાધી શકશે. નહીં જ્ઞાનીની દ્રષ્ટિ શું છે એ જ ખબર નહીં પડે. જ્ઞાની શું કરવા માગે છે, શું કરી રહ્યા છે અને શું કહેવા માગે છે. લોકદ્રષ્ટિ આમ તો અગ્રહી છે, અનાદિથી એ બધું ચાલુ જ છે જીવને, એટલે અગ્રહિત છે. પણ અગ્રહિત કે ગ્રહિત બંને મિથ્યાત જ છે ને. ગ્રહિત તીવ્ર મિથ્યાત છે પણ છે તો મિથ્યાત જ છે. અહીંયા વધારે દ્રઢ કરી જાય છે મનુષ્ય ભાવમાં આવીને એ પોતે યથાર્થ વિચારી નહીં શકતો હોવાને લીધે અગ્રહિત મિથ્યાત્મમાંથી ગ્રહિત વિચારમાં ચાલી જતા ભાર લાગતી નથી. કેમ કે પ્રયોજનભૂત વિષયમાં અભિપ્રાય ઊંધો પડે. દેવ ગુરુ શાસ્ત્ર તત્પુરુષ સિદ્ધાંત એ વિષયમાં અને એ વિષયને સ્પર્શતા પ્રસંગોમાં જીવનો જે વિપરીત અભિપ્રાય એને ગ્રહિત વિચારમાં નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે અહીંયા જેમ પામવાની સમ્યક દર્શન આદિ ધર્મ પામવાની અનુકૂળતા છે એટલું જ સામે જોખમ પણ છે. જો ધર્મ ન પામે અને ધાર્મિક વિષયમાં વિપરીતતા આવી જાય તો એને નુકસાન પણ મોટું છે. વેપાર એવો છે કે કાં મોટો નફો થાય અને કાં મોટું નુકસાન થાય. કેમ કે જથ્થામાં મોટો વોલ્યુમ છે અહીંયા તો વેપારનું, જ્યાં વેપારનું કદ મોટું ત્યાં નુકસાન પણ મોટું ને દાળિયા વેચવા વાળાને, દાળિયા મમરા વેચવા વાળાને મોટું નુકસાન ન થાય, મોટો નફો ન થાય, એને આંગળી ફાટીને સાંભળો થાય નહીં. એ મોટા મોટર બંગલા ના વસાવી શકે દાળિયા મમરા વેચતો, કેમકે એની એની લારીમાં માલ 25 રૂપિયાનો હોય, એમાં નફો નુકસાન કેટલું જાય 25 રૂપિયામાં? 25 નું તો જાય નહીં, હા 5 નું નુકસાન જાય, કાદો એનો નફો થાય, બીજું શું થાય? મનુષ્યના લાભ પણ એટલો છે પાનમાં, માટે અવકાશ પણ એટલો છે, પણ એ ભૂલો પડે તો નુકસાન થવાની જગ્યા પણ એટલી જ મોટી છે, એટલી ગંભીરતા ન સમજાય, માર્ગની એટલી ગંભીરતા ન સમજાય, તો બહુ મોટી આપત્તિનો વિષય છે, ઘણી મોટી આપત્તિનો વિષય છે.
ક્રાંતિ
લાવ્યા છે ધર્મના ક્ષેત્રમાં,
ક્રાંતિ
ધાર્મિક ક્રાંતિ ગુરુદેવ ના નિમિત્તે ઉત્પન્ન થઈ છે. બળવો પકડ્યો છે આખા જગત સામે, અમે
બળવો
સત્યને વળગી રહેવું છે, અને તો કોઈ પણ ભોગે સત્યને વળગી રહેવું છે, એમાં એને હિસાબ કિતાબ કરવાનો નથી. મારે હારે કેટલા રહેશે અને મારેથી કેટલા છૂટા પડી જશે એ હિસાબ કિતાબ કરનારો ન કરી શકે, સત્યને ન વળગી રહી શકે, એનું કામ નથી. સમાજની દરકાર કરી જ નથી, પહેલા એ નથી કરી ને પછી એ નથી કરી, તો આત્મહિતને જ મુખ્ય કરે છે. પછી એ તો સાઈડ બાય સાઈડ થઈ જાય છે સમાજનો, તો એ જાતનો પુણ્ય યોગ હોય તો બાજુમાં થઈ જાય, સમાજમાં કોઈ લાયક જીવો હોય એ નજીક આવે ને કામ કરી જાય. અને દાદા પૂર્ણ હોય તો થોડું મોટું ભેગું થાય, પણ એ તો કહેતા કે બધા દાદા ભેગા થયા છે તો કઈ બધા ઓળખે છે, એવું થોડું છે, ઓળખતા નથી, એટલે પૂર્ણ છે તો બધા દાદા ભેગા થયા ચોખ્ખું કહેતા, એમને ક્યાં દરકાર હતી, કોઈ અપેક્ષા પણ નથી. સોગાનું છે કે જેમ કોઈ વીર રસ શૌર્ય રસ વાળો જીવ હોય છે તો લડતા લડતા માથું આપી દે છે, ખબર છે કે હું તો લડતા લડતા જ મરવાનો છું, કેમ કે મારું તો લડવાનું કાર્ય છે, એટલે લડતા લડતા મરવા એને પહેલેથી જ તો એન્ટિસિપેટેડ છે, અગમથી જ ધારણા કરેલી છે. મારે તો રણ મેદાનમાં જ ગમે ત્યારે દેહ પાડવાનો છે, એનું કાંઈ મારે વિકલ્પ કરવાનો ન હોય કે લડતા લડતા મરીશ તો એ પ્રશ્ન જ નથી. એમ શાંત રસમાં પણ વીર રસ ભણેલો
હોય,
શાંત રસ વાળા જીવો, ધર્મી જીવો, સત્યને વળવનારા જીવો એટલા જ સુરવીર હોય છે, એટલા જ મક્કમ હોય છે, દરકાર ન કરે. ગુરુદેવ નો દ્રષ્ટાંત છે જબરદસ્ત. કેમ કે જે સમાજ સત્યને ગ્રહણ કરવા તૈયાર, આનંદગંજીનું પણ એવું જાણ્યું છે કે જે સમાજને સત્યની દરકાર નથી એ સમાજની વચ્ચે રહીને એને શું કામ છે, શું લેવું છે સમાજ પાસે, શું મેળવવું છે? મારો સમાજ એ તો ભ્રાંતિ છે, આ સમાજ મારો છે એ જ ભ્રાંતિ છે. સમાજમાં યોગ્યતાવાન જીવો હોય તો એ સત્સંગને યોગ્ય છે, એથી વધારે કાંઈ લેવા દેવા નથી, અને જો યોગ્યતામાં ન હોય તો એની સાથે સંઘ જોઈતો નથી, નાની પુરુષને જ એનો સંઘ જોઈતો નથી, સંઘ સાથે બેસવા તૈયાર જ નથી, એકાંતમાં પોતાનું સાધી લે. એટલે જેને જ્ઞાનીને નો દ્રષ્ટિકોણ સમજવો હોય એને આમાંથી નીકળે છે, શું કે જેને જ્ઞાનીનો દ્રષ્ટિકોણ સમજવો હોય એને લોક દ્રષ્ટિ ભમી નાખે,
ભમી નાખે
લોક દ્રષ્ટિની મુખ્યતા વાળા જ્ઞાની દ્રષ્ટિ સમજી નહીં શકે એમ કે આ વચનમાં વચનામૃતમાં
પાત્રતા નથી.
હા, લોક દ્રષ્ટિમાં પાત્રતા નથી. શું પોતાની પૂરી તૈયારી મારે સત્ય નહીં સમજવાનું છે, પણ આવ્યો શું કરવા? પહેલો પ્રશ્ન તો એને પોતાના આત્માને એ પૂછવા જરૂરી છે કે આ ક્ષેત્રમાં આવ્યો જેવો વારસાગત આવ્યા છે એને તો વિચાર કરવાનો અવકાશ થોડો છે, પણ જે સંપ્રદાય છોડીને આવ્યા છે તમારા અમારા જેવા બાપા, પહેલા આપણો સંપ્રદાય જુદો હતો બાપ દાદાનો, અને પછી આ બાજુ આપણે ભેળ્યા છીએ, પછી બીજી પેઢી વાળાને અવકાશ ઓછો થઈ જાય છે. કેમ કે એને તો આપણા વારસામાં મળી ગયો કે આપણે તો ગુરુદેવ વાળા છીએ, આપણે તો દિગંબર છીએ. પણ જેને ફેરફાર કર્યો, દેખાદેખીથી ફેરફાર કર્યો, સમલૌકિક લોક દ્રષ્ટિથી ફેરફાર કર્યો, જેને આ સત્ય ધર્મને અંગીકાર કર્યો છે એને તો કોઈ પણ ભોગે સત્યને ભોગવી રહ્યો છે. એક જ એનો ધર્મ છે, બીજો કોઈ એનો ધર્મ છે
નહીં.
પ્રભાવના
થશે કે અપ્રભાવના થશે? લોક દ્રષ્ટિમાં તો અપ્રભાવના થશે, પ્રભાવના થવાની નથી, અપ્રભાવના જ થવાની છે. અને સંપ્રદાયના સંપ્રદાય મોટી સંખ્યામાં ઉન્માર્ગે ચડી જાય છે. કેવી રીતે ચડી જાય છે? ઉન્માર્ગે નામ જૈન નું રહી એટલે જૈન પણ થઈ જાય છે. ઉન્માર્ગે ચાલ્યા જાય છે. દિગંબર સંપ્રદાયમાં પણ ઘૂસી ગયા કે નહીં? દેવ દેવલા બધા કુદે ઘૂસી ગયા કે નહીં? ક્યાંથી ઘૂસ્યા?
સમન્વય
મત જ છે, ચોખ્ખો અન્યમત છે. પહેલા વિચારમાં ફેર પડે છે, પછી એ છેડાય ગયું. દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ થઈ આવે ને રેડ નહીં, કાં તો સર્વજ્ઞ અરિહંતને ઉઠાપે અને કાં તો કુદેવને થાપે. નાસ્તિકના પડખે ચડે તો અરિહંતને ઉઠાપ ના કરે, અને અસ્તિના પડખે ચડે તો કુદેવને થાપે. બે માંથી એક ભૂલ થયા વગર આ સુધી સારી વાત છે. એટલા માટે કાળકુળ છે, બહુ મોટો પ્રતિબંધ. નાની વિદ્યમાન હોય, નાનીના વચનો પણ વિદ્યમાન હોય, છતાં પણ એની દ્રષ્ટિ શું છે એ ન સમજાય, એવું એક જે જ્ઞાન ઉપર આવરણ આવે છે, સમજણ ઉપર આવરણ આવે છે, એ લોક દ્રષ્ટિને કારણે આવે છે. એમ કે છે, એને ખ્યાલ જ ન પડે કે આમાં ધર્મ વિરુદ્ધતા થાય છે. લોકોની મુખ્યતા કરવા જતા ધર્મ વિરુદ્ધતા થાય છે, દેવ ગુરુ શાસ્ત્રની વિરુદ્ધતા થાય છે, સિદ્ધાંતની વિરુદ્ધતા થાય છે, સત્પુરુષની વિરુદ્ધતા થાય છે. ખબર જ ન પડે, ખ્યાલ જ ના પૂછી દેવી છે. એટલા માટે એને આગળ કહેશે, કાળકૂટ ઝેર છે. આ કેવું ઝેર છે? કાળકૂટ ઝેર છે. લોક સમના એ કાળકૂટ ઝેર છે. અને લોક સંજ્ઞા વાળાએ લોકોની વચ્ચે કાંઈક પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. જે અસ્થાન છે, સ્થાન જ નથી ખરેખર. આત્માનું સ્થાન આત્મામાં છે, ને આત્માનું સ્થાન આત્મા સિવાય બીજે ક્યાંય નથી. એણે પોતાનું સ્થાન નક્કી કર્યું છે, આ મારો સમાજ અને એમાં મારું આ સ્થાન. આ બોલો બીજો ક્યાંથી? મારે મારા હિત અહિત સિવાય સંબંધ જ નથી ને બીજો. કોઈની સાથે કાંઈ સંબંધ રાખવો કે રહેવો એ પ્રશ્ન મારે નથી. અંદરથી આવું જોઈએ, મારા રીત સાથે, મારા મતલબ છે, મારા હિત સાથે મારો હિત થાય એવું હું શું કરવા છો, કોણ મને દુર્ગતિના દુઃખમાંથી છોડાવવા આવશે. જેની શરમ ભરમ ભરે છે ને માણસ, આ તો શરમે ભરમ કરે છે, સમાજનું તો શરમ ભરમ. દુર્ગતિના દુઃખમાંથી કોઈ સમાજ કોઈને છોડાવવા આવતો નથી. જમનામાર કોઈ નહીં મુકાવે એમ કે છે. દેવગુરુ શાસ્ત્રની વિરાજ ના થાય, નાથી મજા પહેલા જાય છે. અહીંયા તો હિમરાજ આવો છે, જમનામાર કોઈ મુકાવશે
નહીં.
બહુ દીર્ઘદ્રષ્ટિથી વિચારો વિશે, ભલે એક લીટી લખવું હોય, એક જ વચન છે આખું, પણ લોકદ્રષ્ટિનું વમન કરી નાખવું તો જ્ઞાની ઓળખાશે, જ્ઞાનીનો દ્રષ્ટિકોણ સમજાશે. નહીંતર જ્ઞાનીનો દ્રષ્ટિકોણ નહીં સમજાય એટલે માર્ગે ચડવાનો કોઈ અવકાશ નથી, સન્માર્ગે ચડવાનો કોઈ અવકાશ નથી. હાજરી પુરાવે તો હું રોજ આવું છું, તો લોક દ્રષ્ટિએ આ બધામાં હું રોજ આવું છું. મારી હાજરી તો હોય, આપણે કોઈ દિવસ પડવા નથી. ગમે તે ક્રિયા કરે પણ એમાં એને લોકો ઉપર નજર છે, મારી કિંમત બરાબર અહંકાઈ શકે, મારી કિંમત લોકો આંકે છે, લોકોની નજરમાં મારું સ્થાન બરાબર છે એ બરાબર રહેવું જોઈએ, અને જે છે રહેવું છે એ બરાબર મજબૂત રહેવું જોઈએ અથવા બળવાન થવું જોઈએ. એ આત્માને ખોવાની
ખોવાની વાત છે,
આત્માને ભૂલવાની વાત છે.
ઘરેથી સવારે રોજ જરા રોજ આ વિચાર કરી દેવાનો,
રોજ કરવો, સતત જાગૃતિ, તો જાગૃતિ તો સતત હોવી જોઈએ.
શા માટે મંદિર જવું
જોઈએ, શા માટે મંદિર જવું, મારું આત્મહિત કર્યું કે ન કર્યું, કરું છું કે નથી કરું, એ લક્ષ્મી એ નાનીનો જે આશય છે પકડાય છે કે નથી પકડાતો, એના ઉંડાણ માર્ગે આવીને લોક દ્રષ્ટિ છે એ સવાર થઈ ગયેલી છે, એનું ભૂત તો માથા ઉપર સવાર થયેલું છે, એ ભૂતને કાઢવાની વાત છે. આઠ કડી નું એક પદ છે, એમાં ફૂટનોટ મૂકી છે શરૂઆતમાં કે શ્રીમદજીના દેહોત્સર્ગ પછી તેઓના વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિષયની 36 કે 50 ગીતી હતી, પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યા છે, બાકીની ગુમ થઈ છે. 8 રહી છે, 36 કે 50 માટે 8 કડી મળી છે આ ગ્રંથમાં અમને આપી છે. બહુ સાહિત્ય હતું, આમ તો ભવાની અંગે ઘણું સાહિત્ય હતું, ભરવાનું નથી, કેટલું છે એના કરતાં 3-4 ગણું છે. આ ગ્રંથમાં આવ્યું છે એના કરતાં એમનું લખેલું સાહિત્ય 3-4 ગણું હતું, જાળવી નથી શકાય. એટલે વિધિમાનતામાં એટલી કિંમત નહોતી લોકોને, એમની જ્યારે વિધિમાનતા હતી ત્યારે એમના લખાણની એટલી કિંમત નહોતી. અને હંમેશા એવું થાય છે સમાજમાં, કુટુંબમાં સમાજમાં એવું થાય છે કે સત્પુરુષ વિદ્યમાન હોય ત્યારે એની કિંમત થતી નથી. ભૂતકાળના જ્ઞાનીને હંભારી હંભારીને પૂજે હો. એક સૌભાગ્ય બહુ સરસ માર્મિક વિષય લેખો છે શ્રીમદજીને, એક પત્ર એ વાંચ્યો અમે ત્યાં ભવાનીઓ, કે જો જીવ વર્તમાનના જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને પૂજે છે ને સમજે છે, એવી રીતે જો વર્તમાનનાને સમજે ને તો એનો બેડો પાર થઈ જાય. પણ આ જીવની મોટી ક્ષતિ એ છે કે વર્તમાનનાને ભૂલે છે ને ભૂતકાળનાને ગોતી ગોતીને પૂજે છે. કોણ કોણ થઈ ગયા ને કેવા કેવા થઈ ગયા,
શું
મૂર્તિ પૂજક એટલે કહેવાય,
આપણે તો મૂર્તિ પૂજક છે ને, સજીવન ના ક્યાં પૂજક, સજીવન ના પૂજક નથી, પછી મૂર્તિ ના પૂજક છીએ. પણ સજીવન મૂર્તિ એક મૂર્તિ છે,
સજીવન મૂર્તિ,
સજીવન મૂર્તિ પણ એક
મૂર્તિ
મૂર્તિ છે. ગુરુજી ને પહેલી વહેલી ટેપ શરૂ કરી ત્યારે પૈસાનો હિસાબ ગણાતો હતો. મારી નજર સામે ચર્ચા સાંભળી છે, એક વ્યાખ્યાનમાં આટલું ઇલેક્ટ્રિક પાવર બળે, એક વ્યાખ્યાન જો ટેપ કરીએ આપણે કેટલી બધી વાયર ઉપર ટેપ થતા હોય, એક વ્યાખ્યાનમાં 5 આનાનો ખર્ચ આવે, કેટલો 1 મિનિટના તેથી 5 આના હશે, 1 કલાકમાં 1 મિનિટ બળતો હશે, આપણને ખબર નથી મળે તો નહીં. પણ હવે લોભી વૃત્તિ હોય પૈસાની એટલે કાંઈક ને કાંઈક વધારે પડતું પણ કહેવાય જાય વૃત્તિને વર્ષે. ગુરુદેવ કહે કે ગુરુદેવ તો સમજી ગયા કે આમને પૈસાની કિંમત છે એટલી વચનની કિંમત નથી, એ તો સમજી જાય કે નહીં કે તમને મારા વચનની કાંઈ નહીં. સારી ગાથા હોય તેથી વ્યાખ્યાન ટેપ કરવું, તેથી લેવું આપણે ઉતારવું, ઉતારવું કે ગુજરાતીમાં સારી બેઠા હોય તારે ઉતારવું, આમથી ચાલુ બેઠા હોય તારે ન ઉતારવું છે. ચાલુ બેઠામાં કોઈ વાર કેવા ઊંચા ભાવ નીકળી જાય એનો ક્યાં કોઈ હિસાબ કિતાબ નક્કી થાય છે. પહેલેથી ગાથા સાવ સાદી હોય, ભાવો કોઈ વાર એવા નીકળી પડે, એવા નીકળી પડે, અપૂર્વ ભાવો નીકળી પડે, એક અક્ષર જતો ન કરાય એ સમજણ ન આવે.
આપણી
યોગ્યતા હોય તો એનો લાભ મળે, પુણ્ય યોગ લઈને જ્ઞાની ન આવ્યા હોય તો લાભ બીજા જીવનને લાભ ઓછો મળે છે, બીજા જીવનને લાભ વિશેષ મળે છે, કેટલો ફરક પડે. ગુરુદેવ ને પોતાને ખબર નતી, ગુરુદેવ પોતે વ્યાખ્યાન થયા પછી એમ કેતા હતા કે આવા ભાવ નીકળી ગયા તો કઈ ઘરાબારના ભાવો નીકળી ગયા છે, પોતાને જ અંદાજ નથી આવ્યો. વ્યાખ્યાન શરૂ કરવાને ખબર નથી કે 1 મિનિટ પછી હું શું બોલીશ ને કેવો ભાવ આવશે. આ કોઈ લૌકિક વક્તા નથી કે પોતાનું ભાષણ તૈયાર કરીને આવે ને પછી બોલી જાય, પોઈન્ટ કાં તો લખીને આવે, કાં તો આખું ભાષણ લખીને આવે, મોટા મોટા નેતા તો આખું ભાષણ લખીને આવે, પણ એથી હોશિયાર હોય એ કાંઈક પોઈન્ટ લખીને આવે ને એથી હોશિયાર હોય તો પોઈન્ટ ધારીને આવે કે અમુક પોઈન્ટ ઉપર આપણે બોલવું છે, એવું જ્ઞાની કરતા નથી. ગમે તે વિષય હોય તો એમનું સ્વતંત્ર અંદરથી જે પરિણમન સ્વકાળ અનુસાર આવે એ પ્રમાણે ભાષાનો પણ યોગ હોય એ પ્રમાણે બધું નીકળી જાય. એમને ખ્યાલ ન હોય, કાંઈ અંદાજ ન હોય, કાંઈ ધારેલું ન હોય, કાંઈ વિચારેલું ન હોય ને નીકળી જાય. ઘણી વાર આશ્ચર્ય થયું છે, પોતાને આશ્ચર્ય થાય છે કે આજનો કોઈ ભાવ નીકળી ગયા ને વ્યાખ્યાન ચાલી ગયું, ગણતરી બાદ પોતાને લાગે ક્યાંથી આવે છે. ખરી વાત છે, તીર્થંકર દ્રવ છે ને એ ઉદ્દેશની તીર્થ પ્રવર્તવાની પ્રવર્તાની ગાદી ઉપર બેસે છે ત્યારે આત્મા અંદરથી કોળી ઉઠે છે, કાંઈનું કાંઈ નીકળી જાય, આત્મામાંથી સૂનું શું નીકળી જાય કાંઈ કહેવાય નહીં, આખું રૂપ જ બદલાઈ જાય. કોળ એટલે મારી કાઠિયાવાડી શબ્દ છે, કોઈ વનસ્પતિ હોય સામાન્ય બીજ હોય પણ આમ એવું પાંદરે એવું એવું પાંદરી જાય, આપણે તેને પનપે તમારી પાસે હિન્દીમાં તનપવું કહે છે, અંદરથી આત્મા ખીલવટ આપી જાય એવી જાત. પંથ પરમ પદ બોલજો જે પ્રમાણે પરમ વિતરાગે તે અનુસરી કહીશું પ્રણ પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગ જે વિતરાગ સર્વજ્ઞ જ્ઞેશ્વર દેવે આત્માના પરમ હિતનો અને આત્માના પરમ સ્વરૂપ રૂપી પરમ પદને પ્રાપ્ત કરવાનો પંથ એટલે માર્ગ ઉપાય ઈલાજ બતાવ્યો છે બોલ્યો છે તે તેમને અનુસરીને કહીશું. અમારી સ્વચ્છંદતાથી કોઈ વાત કહેતા ભગવાને અનુભવીને કહ્યો છે. અમારો અનુભવ પણ એમ બોલે છે પણ નામ મોટા પુરુષને લઈશું, અમારું નામ નહીં લઈએ. જે ભગવાનનો અનુભવ છે એ સત્પુરુષનો અનુભવ છે, પણ અમે અમારા અનુભવની વાત કહેશું એમ ક્યારેક જ કહે, લગભગ એમ કહે કે ભગવાને જે આજ્ઞા કરી છે એમને અનુસરી તો કહું છું. મોટા પુરુષનું વિનયથી નામ લઈએ છીએ. પ્રત્યક્ષ વિતરાગ નથી મળ્યા તો એમને મળ્યા છે. ગુરુદેવ બોલ્યા તમે ભગવાન કુંકુંદાચાર્ય સિમંદર સ્વામી જિનેન્દ્ર દેવ પાસે સાક્ષાત ગયા છે તો કઈ તો પછી ગયા છે, પેલા તો અંદરના જિનેશ્વર દેવ પાસે ગયા છે. એમ કહી દીધું એ જિનેન્દ્ર પાસે તો પછી ગયા છે, પેલા અંદરમાં જિનેન્દ્ર છે એની પાસે ગયા છે. નાની અંદરમાં પોતાના જિનરાજ પાસે ગયા છે. એટલે એમ કહે છે કે વિતરાગ એ કહ્યું એવું પણ એટલી અમને ખાતરી છે. વિતરાગે આમ જ કહ્યું છે એની એમને ખાતરી છે, કાંઈ ફેર નથી. હું કહું છું એ જ ભગવાન કહે છે, ભલે હજારો વર્ષ પહેલાં કહ્યું હોય કરોડો વર્ષ પહેલાં કહ્યું. અંદરમાં પોતાના ભગવાન પાસે ભાવ ગયા છે કે નહીં, વિતરાગ મૂર્તિ છે કે નહીં, પોતાનો પરમાત્મા વિતરાગ મૂર્તિ છે કે નહીં, બસ પછી ઓલા ભગવાન પાસે જવાનું તો મારનો સંયોગ છે. આ તો અભેદ પરિણામ થાય છે. ઓલા તો ગમે એટલો નજીક જાય તો ભેદ રહે છે, લીલા પણ રહે છે. આ ભગવાન કરવાનો છે. અંદરમાં મેળવણી કર્યા વગર સંમત કેવી રીતે કરશે કે ભગવાને કહ્યું તે બરાબર? એના જ્ઞાનમાં અંતર મેળવણી કર્યા વિના આ ઠીક છે કે અઠીક છે મેળવણી કર્યા વગર નક્કી ક્યાં થઈ જરૂર કે ભગવાને કહ્યું તે સાચું આવે જ નહીં. એ છે કે પંથ પરમ પદ બોજો જે પ્રમાણે પરમ વિતરાગે તે અનુસરીને કહીશું પ્રણમીને વંદન કરીને તે પ્રભુ ભક્તિ રાગે. એવા પરમાત્મા વિતરાગ જિનેશ્વર પ્રભુની ભક્તિના રાગેથી આ વાત કરી રહી છે. એમના પ્રત્યે બહુમાન આવ્યું છે, પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો છે, તેથી એમનો કહેલો જે માર્ગ એ એમને અનુસરીને કહેશું. સ્વચ્છંદે કંઈ કહેવાના
નથી,
ચોખ્ખું તો કરે છે કે ભગવાને કહેલું અમને કહ્યું છે, સ્વચ્છંદે કહેતા નથી. પછી એનો નિષેધ કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? પોતે જ એમ કહ્યું છે કે ભગવાને જે કહ્યું તે જ અમે કહીશું. કાલે કોઈ કહ્યું આ ગુરુદેવના પસંદગીના જે પ્રવચનો છે એમાં શ્રીમદજીના 10 બોર્ડ ઉપરના પ્રવચનો છે. ત્વરાથી આત્મા શીઘ્રપણે ત્વરાથી સ્વદ્રવ્યને રમતા પરદ્રવ્યને છોડ, એ બધા 10 બોર્ડ લીધા છે ને, એ 17મા વર્ષ પહેલા લખેલા છે. રક્ષક તરાથી થાવો, સ્વદ્રવ્યના વ્યાપક તરાથી થાવો, સ્વદ્રવ્યના ધારક તરાથી થાવો. આ લગભગ 15મા વર્ષે લખાયેલી વાત છે. પંદરમા વર્ષે, સોળ વર્ષને પાંચ મહિને તો મૌલી લખી છે, મોક્ષમાળા લખી છે. પંદરમા વર્ષ આસપાસ આ લખાયેલી ચીજ છે અને એના ઉપર ગુરુદેવે વ્યાખ્યાન કર્યા. જ્ઞાન દશામાં નહોતું લખ્યું તો કેમ આવ્યું, તો કેમ ગુરુદેવે વ્યાખ્યાન કર્યા અને એને માન્ય કર્યા? માન્ય કર્યા નહીં, એમની પસંદગી ના બોલે. મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુ છે, તત્વદ્રષ્ટિએ મૂળ વસ્તુ છે કે હું શુદ્ધ છું ને બુદ્ધ છું, એ મૂળ ચીજ છે. પછી ગમે ત્યાં હોય ને જ્ઞાનીને ક્યાં સંપ્રદાય છે? જ્ઞાનીને કોઈ સંપ્રદાય નથી. સત્તરમુખ પણ પંદરસો વર્ષે લખેલી વાત એટલી બધી પસંદ પડી છે કે એના ઉપર ખાસ પ્રવચનો કર્યા છે. જે 172 ગાથા ઉપર પ્રવચન કર્યા, જે 47 મે ને 47 સત્તર ઉપર જે પસંદગી ઉતારી, એ પસંદગી આ 10 બોલ ઉપર ઉતારી, એમને બોલો પંદરમા વર્ષે લખાયેલા આવેલા હોય છે. એ સુવિચારણા આગળ વધીને સમ્યક જ્ઞાન રૂપે પરિણમે છે. સુવિચારણા છે એ સમ્યક જ્ઞાન રૂપે પરિણમે છે. ચાર પ્રવચન છે, 10 મિનિટ ઉપર, 4 કલાક
બોલા,
10 મિનિટ ઉપર 4 કલાક બોલેલા છે. જે સુવિચારણામાં જે જ્ઞાનનો તબક્કો પ્રવેશ કરે છે, જે તબક્કે જ્ઞાન સુવિચારણામાં પ્રવેશ કરે છે, એ જ્ઞાન આગળ વધીને સમ્યક પરિણામે થાય છે. એટલે એ પ્રમાણ કરવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, એમ વાત છે. ખરેખર એમાં કેવી રીતે છે ગુરુદેવને ખ્યાલ છે કે 24મે વર્ષે સમ્યક દર્શન થયું છે. 24મે વર્ષે 22મે વર્ષે ગુરુદેવ બોલ્યા, 22મે વર્ષે પણ આ તો 1500 વર્ષની ઉંમર છે ને, છતાં એ પણ માન્ય કરી છે, પોતે પસંદગી ઉતારીને પ્રવર્તન કર્યા. તત્વદ્રષ્ટિએ કાંઈ એમાં ફેર નથી કર્યો. કેમ કે મુમુક્ષુ દશામાં પણ સુવિચારણામાં વિપર્યાસ છે, એ એકદમ ઘટી જાય છે. પછી તો સૂક્ષ્મ એટલો રહે છે કે થોડું વજન ફરે ત્યાં તો પામી જાય. મૂળ પરમપદ કારણ, મૂળ પરમપદ કારણ સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ પ્રણમે એક સ્વભાવે શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ હોય. મૂળ પરમપદ કારણ, અવલંબનનું કારણ એ છે. તમને દર્શન જ્ઞાન અને ચરણ એના અવલંબને પ્રગટ થાય છે અને એના અવલંબને પૂર્ણ થાય છે. પ્રણમે એક સ્વભાવે, એક સ્વભાવરૂપ પરિણમે છે સમ્યક દર્શન જ્ઞાન. ચારિત્રના ભેદ ત્રણેય અભેદ થઈને એક સ્વભાવે પરિણમે છે. ત્યાં શુદ્ધ સમાધિ દશા, પરિપૂર્ણ શુદ્ધ સમાધિ દશા પ્રગટ. જે ચેતન જડ ભાવો અવલોકા છે મુનિન્દ્ર સરવરને, તેવી અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. પહેલા શ્રદ્ધાની વ્યાખ્યા કરી. જે ચૈતન્યના અને જડના ભાવો સર્વજ્ઞ મુનિઓના ઇન્દ્ર એવા સર્વજ્ઞ, એમણે જે પોતાના સ્વાનુભવથી અવલોકા છે તે અનુભવ કર્યા છે, તેવી જેની અંતર આસ્થા અંતર શ્રદ્ધા પ્રગટે તેને દર્શન અથવા સમ્યક દર્શન, તત્વના જાણનારાઓએ એને સમ્યક દર્શન કહ્યું છે, તત્વના જ્ઞાતાઓએ એને સમ્યક દર્શન કહ્યું છે. ભગવાનના જ્ઞાન અનુસારની શ્રદ્ધા લીધી, ભગવાનને જે જ્ઞાન થયું, જળ ચેતન ભાવોનો અવલોકન થયું, અનુભવ થયો, એવી જેની અંતર આસ્થા પ્રગટ થઈ ભગવાનના આધારે લીધે એને સમ્યક દર્શન થયું. ભગવાનને ઓળખે તે, સર્વજ્ઞને ઓળખે તે, આત્માને ઓળખે. સમ્યક પ્રમાણપૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાષે. સમ્યક પ્રમાણપૂર્વક જ્ઞાન પ્રમાણ થઈને તે ભાવો જ્ઞાન વિશે ભાષે. જળ ચેતનના ભિન્ન ભિન્ન સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ હો જ્ઞાનના દોષ છે. સંશય વિભ્રમ અને શંકા આદિ જે છે એ નાશ પામે છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે એને સમ્યક જ્ઞાન કહ્યું છે. જ્ઞાનની પરિભાષા કરી, પહેલા સમ્યક દર્શન નહીં કરી, પછી સમ્યક જ્ઞાન નહીં કર્યું. વિષયારંભ નિવૃત્તિ, રાગ દ્વેષનો અભાવ જ્યાં થાય સહિત સમ્યક દર્શન શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાર. સમ્યક દર્શન સહિત જેને વિષયના આરંભની નિવૃત્તિ થાય, પર વિષયથી નિવૃત્ત થાય, પંચેન્દ્રિયના વિષયથી નિવૃત્ત થાય અને પંચેન્દ્રિય પ્રત્યેના રાગ દ્વેષનો અભાવ થાય, ક્ષય થાય, મંદ થાય નહીં પણ અભાવ થાય, તેને શુદ્ધ ચરણ એટલે શુદ્ધ ચારિત્ર કહેવાય છે અને તે આત્માની સમાધિ દશા છે, સમતા ભાવ રૂપી દશા છે, એને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. અખંડ મોક્ષ માર્ગ કહેવાય છે, ખાતરી કરી છે ને ગુરુદેવ પાસે ખાતરી કરી છે, આપણા વ્યક્તિગત ખાતરી કરી છે કે અખંડ મોક્ષ માર્ગ છે કે નહીં આ વચનોમાં, કે છે અખંડ મોક્ષ માર્ગ. ઉલ્લાસ તે હા પાડી છે, એમને વાર નથી પડી પણ ઉલ્લાસમાં આવીને સંમત કરેલી વાત છે. વિષયારંભની નિવૃત્તિ તો મિથ્યા દ્રષ્ટિ કરે છે પણ સહિત સમ્યક દર્શન અને રાગ દ્વેષના અભાવપૂર્વક જે વિષયારંભની નિવૃત્તિ કરે છે એને શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે, એને શુદ્ધ આચરણ અથવા સમાધિ દશા કહેવામાં આવે છે. એ ત્રણેય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અભિન્ન સ્વભાવે પરિણમી, એક મેઘ થઈને તન્મય થઈને પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય એને આત્મભાવ કહેવાય. પૂર્ણ પરમપદ પ્રાપ્તિ નિશ્ચયથી ત્યાં અનન્ય છે, ત્યાં પરિપૂર્ણ મોક્ષ દશા પ્રગટ છે. મોક્ષનું કારણ જેને પ્રગટ થાય એને મોક્ષ પ્રગટ્યા વિના વૈજ્ઞાનિક છે. જીવ અજીવ પદાર્થો પુણ્ય પાપ આશ્રવ તથા બંધ સમર નિદ્રા મોક્ષ તત્વ કરનાર નવ પદાર્થ સંબંધ. આ નવ તત્વો જિનેન્દ્રદેવના માર્ગમાં તત્વ દ્રષ્ટિએ આ નવ તત્વોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એને અરસપરસ સંબંધ છે, નવ પદાર્થને અરસપરસ સંબંધ છે, એટલે મેળવાળો કહીને વિરુદ્ધ સંબંધ છે. મોક્ષથી બંધમું વિરુદ્ધ છે, જીવથી અજુ વિરુદ્ધ છે, પુણ્યથી પાપ વિરુદ્ધ છે, આશ્રમથી સંવર વિરુદ્ધ છે. જીવ અજીવ વિશે તે નવે તત્વોનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ મહાનુનિરાજ મહામુનિઓએ એક જીવ અને અજીવની ભિન્નતામાં નવે તત્વોને સમાવી દીધા છે, એનો સમાવેશ કર્યો છે. વિશેષ વસ્તુ વિચાર કરીને નવ ભેદ કયા છે એ ઉપાદેવની દ્રષ્ટિએ એ મહામુનિઓએ મહાન આચાર્યોએ જે પ્રબોધ્યા છે એનો ઉપદેશ બોધ આપ્યો છે એ આઠ કડી મળ્યું છે.
જય હો પરમ કૃપાળો શ્રી કાન ગુરુદેવનો જય વિત્રા.